એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે આપણને સદીઓ પાછળ લઈ જાય છે, પ્રાચીન ગ્રીસ અને રોમના જગતમાં, પણ જરા જુદી રીતે.
હા, પુસ્તક છે મેરી બિયર્ડ અને જ્હોન હેન્ડરસનનું ક્લાસિક્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ જુદી રીતે જે કહ્યું એ મહત્વનું છે, ખરું ને?
બિલકુલ. કારણ કે આ પુસ્તક ક્લાસિક્સને ખાલી આમ ઇતિહાસના પાના તરીકે નથી જોતું. એ કહે છે કે આ પ્રાચીન જગત એક જીવંત વારસો છે. એની અસર આજે પણ આપણા રાજકારણ, સમાજ, આપણી ઓળખ બધે દેખાય છે.
એટલે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો એક સંવાદ છે એમ.
હા, એક સતત ચાલતો સંવાદ.
તો ભૂતકાળને સમજવાથી વર્તમાનની શક્તિ, સમાજ, માનવ સ્વભાવ આ બધો વધારે સારી રીતે સમજી શકાય એમ કહેવા માગે છે.
ચોક્કસ. અને આ સમજ આપણને મળે છે બે બહુ જ જાણીતા વિદ્વાનો પાસેથી, મેરી બિયર્ડ અને જ્હોન હેન્ડરસન. બંને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લાસિક્સના પ્રોફેસર છે.
મેરી બિયર્ડનું નામ તો કદાચ ઘણાએ સાંભળ્યું હશે. એમના પુસ્તકો છે SPQI જેવું, ટીવી ડોક્યુમેન્ટરીઝ પણ કરી છે એમણે.
હા, અને એમની ખાસિયત એ છે કે અઘરા વિષયોને પણ એકદમ સરળ બનાવી દે, રસ પડે એવી રીતે કહે.
અને પેલું જે એમના કામમાં જોવા મળે છે, સામાન્ય લોકો, સ્ત્રીઓ, હાશિયામાં ધકેલાયેલા લોકો, એમના ઇતિહાસ પર ધ્યાન આપે છે.
બરાબર. જ્યારે જ્હોન હેન્ડરસન, એ ખાસ તો લેટિન સાહિત્યના ઊંડા જાણકાર, એમનું વિશ્લેષણ થોડું આમ પડકારજનક હોય, ભાષાની જટિલતા પર વધુ ભાર મૂકે,
પરંપરાગત અર્થઘટનને પડકારે એમ.
હા, એવું કહી શકાય. શબ્દોના અર્થ, એના છુપાયેલા સંદર્ભો, એ બધું.
એટલે આ બંનેનું કોમ્બિનેશન બહુ રસપ્રદ છે. એક તરફ બિયર્ડની સરળ રજૂઆત અને બીજી તરફ હેન્ડરસનની પેલી તીક્ષ્ણ નજર.
બરાબર. એટલે ક્લાસિક્સ ખાલી પંડિતો માટે નથી, પણ સત્તા, સંસ્કૃતિ, માનવ વર્તન સમજવા માટેનું એક સાધન છે એવું આ પુસ્તક સાબિત કરે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એમનો મુખ્ય દાવો શું છે?
મુખ્ય વિચાર એ છે કે ક્લાસિક્સ એટલે કોઈ મ્યુઝિયમની જૂની વસ્તુઓ નથી, એ સ્થિર નથી, એ તો ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો એક સતત ચાલતો સંવાદ છે. આપણે ખાલી પ્રાચીન ઇતિહાસ નથી ભણતા, પણ એ પ્રક્રિયા સમજીએ છીએ કે કેવી રીતે દરેક પેઢીએ આ જૂના વિચારો, કલાકૃતિઓ, લખાણોને પોતાના સમય પ્રમાણે જોયા, સમજ્યા
અને ઉપયોગ પણ કર્યો હશે ને? ક્યારેક સારો, ક્યારેક.
હા, ઉપયોગ કર્યો, દુરુપયોગ કર્યો અને નવા અર્થો આપ્યા.
એટલે ક્લાસિક્સ સતત બદલાતું રહે છે આપણા વર્તમાનના ચશ્મામાંથી જોઈએ ત્યારે. પુસ્તકનો એક મોટો હેતુ એ પણ છે કે ક્લાસિક્સને જે અઘરું, જૂનું, કદાચ આજ માટે બિનજરૂરી માનવામાં આવે છે એ ધારણા તોડવી.
બરાબર. એ બતાવે છે કે પ્રાચીન લોકો પણ, મતલબ ગ્રીક અને રોમનો પણ, એવા જ મૂળભૂત પ્રશ્નો સામે લડતા હતા જે આજે આપણને મૂંઝવે છે.
જેમ કે? કયા પ્રશ્નો?
જેમ કે લોકશાહીની મર્યાદા શું, સામ્રાજ્ય કેવી રીતે બને છે, એની અસર શું થાય, સાંસ્કૃતિક ઓળખ શું છે, ધર્મનું સ્થાન શું, વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજની જરૂરિયાત વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો. આ બધા સવાલો ત્યારે પણ હતા
અને આજે પણ છે. એટલે પુસ્તક જવાબ નથી આપતો પણ વિચારતા કરે છે.
હા, કોઈ તારીખોની યાદી નથી આ, એક બૌદ્ધિક સફર જેવું છે. એ પૂછે છે ક્લાસિક્સ શું છે, કોણે નક્કી કર્યું કે આ જ વસ્તુઓ ક્લાસિક ગણાય,
અને પેલું પુરાતત્વનું જે અવશેષો મળે એનો અર્થ આપણે કેવી રીતે કરીએ.
બરાબર. અને આ બધું આપણા આજના જીવનને કેવી રીતે અસર કરે છે. એટલે ક્લાસિક્સને તથ્યોના ભંડાર તરીકે નહીં, પણ અર્થઘટન અને ચર્ચાના એક ક્ષેત્ર તરીકે જુએ છે,
જ્યાં અલગ અલગ મંતવ્યો હોઈ શકે
અને હોવા જ જોઈએ.
પુસ્તકની શરૂઆત જ આ સવાલથી થાય છે, ક્લાસિક્સ એટલે શું? અને એનો જવાબ તરત આવે છે કે ભાઈ, એ ખાલી જૂની વસ્તુઓ નથી, એ શક્તિ, વિવેચન અને ભૂતકાળ સાથેના આપણા સંબંધ વિશે છે.
હા, એમણે પેલો ઉદાહરણ આપ્યું છે ને, લાઓ કુન.
લેઓ કુન.
હા
હા, 1506 રોમમાં મળેલું.
એ જ તો.
એ મળ્યું ને, પુનરુજ્જીવન કાળના કલાકારોમાં કેવી ઉત્તેજના ફેલાઈ ગયેલી, પણ એનો સાચો અર્થ શું?
એ જ તો. કોઈ એક અર્થ હતો જ નહીં. માઇકલ એન્જેલોએ અલગ રીતે જોયું, બીજાઓએ અલગ રીતે, સમય સાથે અર્થ બદલાયા.
આ વાત કેનનના વિચાર સાથે જોડાય છે નહીં, એટલે કે કયા પુસ્તકો મહાન ગણાય, હુમર, વર્જિલ.
હા, પણ પુસ્તક પૂછે છે કે આજ કેમ, બીજા હજારો ક્યાં ગયા, લેખકો કહે છે કે આ ખાલી ગુણવત્તાની વાત નથી, ઘણું બધું તો આમ સંજોગો, પસંદગી, સત્તા, નસીબ એના પર છે.
જેમ કે પેલી કવિયત્રી સેફો,
હા,
એની મોટાભાગની કવિતા તો ખોવાઈ ગઈ છે, ટુકડા જ મળ્યા છે.
બરાબર. એટલે આપણે જે ક્લાસિક્સ ભણીએ છીએ એ ભૂતકાળનું એક એડિટેડ વર્ઝન છે, ફિલ્ટર થયેલું.
એટલે અધૂરું ચિત્ર છે. અને આ જ વાત શબ્દો અને વસ્તુઓ પર પણ લાગુ પડે. અનુવાદ ક્યારે આમ પરફેક્ટ નથી હોતો.
સાચી વાત. વર્જિલની એનીડના જુદા જુદા અનુવાદો જુઓ તો ખબર પડે, દરેક અનુવાદક પોતાના જમાનાની છાપ છોડી જાય છે. એટલે દરેક અનુવાદ એક નવું અર્થઘટન છે.
અને વસ્તુઓનું પણ એવું જ. પોમ્પેના અવશેષો આપણને રોમન જીવનની ઝલક આપે છે, પણ એ ઝલક પણ કેવી રીતે કહેવું, એને શોધનારની નજરથી રંગાયેલી હોય છે.
હા, આપણને જે મળ્યું, જે રીતે મળ્યું, જેણે શોધ્યું, એ બધું આપણી સમજને ઘડે છે. વસ્તુઓ પોતે નથી બોલતી, આપણે એનું અર્થઘટન કરવું પડે છે.
અને આ અર્થઘટન ઘણીવાર રાજકીય બની જાય છે, જેમ કે પેલું પાર્થેનોન માર્બલ્સનું ઉદાહરણ.
ચોક્કસ. એલ્ગિન માર્બલ્સ એ આનું ઉત્તમ ઉદાહરણ છે. એ ખાલી પ્રાચીન ગ્રીક કળા નથી રહી હવે, આજે તો ગ્રીસ અને બ્રિટન વચ્ચે સાંસ્કૃતિક માલિકી, રાષ્ટ્રીય ઓળખ, સામ્રાજ્યવાદનો વારસો, આ બધા મુદ્દે ગરમાગરમ ચર્ચાનું કેન્દ્ર છે.
લંડનના મ્યુઝિયમમાં એનો અર્થ જુદો, એથેન્સમાં જુદો.
બરાબર. એ બતાવે છે કે વસ્તુનો અર્થ એના સંદર્ભ અને એની સાથે જોડાયેલી વાર્તાઓ પર આધાર રાખે છે. એ પથ્થર નથી, પણ ઓળખ અને ઇતિહાસના યુદ્ધનું મેદાન છે.
આ વાર્તાઓ ઉપરથી મને બીજો મુદ્દો યાદ આવ્યો, મોટા ઐતિહાસિક વૃત્તાંતો, ગ્રાન્ડ નેરેટિવ્સ, જેમ કે રોમન સામ્રાજ્યના ઉદય પતનની વાર્તા.
બ્રિટિશ સામ્રાજ્યને પણ ધ્યાનમાં રાખીને લખી રહ્યા હતા, કદાચ ચેતવણી આપતા હતા.
એટલે આવા મોટા વૃત્તાંતો ઇતિહાસ સમજવામાં મદદ કરે, પણ
એ ઘણીવાર ભૂતકાળનું સરળીકરણ કરી નાખે છે અને વર્તમાનની રાજકીય વિચારધારાઓને સાચી ઠરાવવા માટે વપરાય છે. એટલે થોડી શંકા રાખવી જરૂરી છે. એમ
આ શંકા અને વિવેચન લોકશાહી અને સત્તાના મુદ્દા પર પણ એટલું જ જરૂરી છે ને. પુસ્તક એથેન્સની લોકશાહીની વાત કરે છે, પણ એના આદર્શીકરણ સામે ચેતવે છે.
બિલકુલ. એથેન્સની લોકશાહી ક્રાંતિકારી હતી, એમાં ના નહીં, પણ મર્યાદિત હતી. સ્ત્રીઓ, ગુલામો, વિદેશીઓ એ બધા તો બહાર જ હતા.
પણ એની ખામીઓ અને એરિસ્ટોટલ જેવા વિચારકોએ એના પર જે ટીકા કરી હતી.
હા, એ ટીકાઓ આજે પણ આપણને આધુનિક લોકશાહીના પડકારો સમજવામાં મદદ કરે છે. ભીડતંત્રનો ભય, લોકપ્રિય નેતાઓ દ્વારા જનમતને વાળવો, નિષ્ણાતો અને લોકોની ઈચ્છા વચ્ચેનો ટકરાવ, આ બધું.
અને રોમન પ્રજાસત્તાકનો પ્રભાવ પણ દેખાય છે ને, અમેરિકા જેવા દેશોના બંધારણ પર.
ચોક્કસ. અને ટેસિટસ જેવા ઇતિહાસકારો, જેમણે સત્તાના કેન્દ્રીકરણ અને શાસકોના પ્રચારના જોખમો બતાવ્યા હતા, એમની વાતો આજે પણ આમ સંબંધિત લાગે છે, મીડિયા અને રાજકીય સંદેશા જુઓ તો.
પણ પુસ્તક એ પણ સ્વીકારે છે કે ક્લાસિક્સનો ઉપયોગ હંમેશા સારા કામ માટે નથી થયો, ભેદભાવ અને સામ્રાજ્યવાદને યોગ્ય ઠેરવવા પણ વપરાયો છે.
હા, આ બહુ સંવેદનશીલ મુદ્દો છે, પણ મહત્વનો છે. નાઝીઓએ ગ્રીક રોમન આદર્શોનો દુરુપયોગ કર્યો, અમેરિકામાં ગુલામીના સમર્થકોએ એરિસ્ટોટલનો હવાલો આપ્યો,
પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી.
ના, પુસ્તક એ પણ બતાવે છે કે કેવી રીતે WEB ડુ બોઇઝ જેવા અશ્વેત ચિંતકોએ કે નારીવાદી વિદ્વાનોએ ક્લાસિક્સના જ જ્ઞાનનો ઉપયોગ પોતાના સંઘર્ષ અને મુક્તિ માટે કર્યો. એટલે ક્લાસિક્સ સારા કે ખરાબ નથી, એનો ઉપયોગ કેવો થાય છે એ મુખ્ય છે.
આ સમજવા માટે પેલી વિવેચનાત્મક જાગૃતિ જરૂરી છે.
બરાબર.
એક રસપ્રદ વાત શાસ્ત્રીય શરીર અને આધુનિક જીવન વિશે પણ છે. પ્રાચીન લોકો શરીર, સૌંદર્ય, જાતીયતાને કેવી રીતે જોતા હતા?
એમના વિચારો ઘણા અલગ હતા. ગ્રીક જિમ્નેશિયમ કે રોમન બાથ્સ એ ખાલી કસરત કે નહાવાની જગ્યા નહોતી, એ સામાજિક જીવનના કેન્દ્રો હતા. પુસ્તક ચર્ચે છે કે કેવી રીતે પેલા પ્રાચીન શિલ્પોમાં દેખાતા શરીરના આદર્શો આજે પણ આપણી સુંદરતાની વ્યાખ્યા, ફિટનેસ કલ્ચર, જાહેરાતો, આ બધાને અસર કરે છે. ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી.
આ જોડાણ સમજાય તો વર્તમાનના દબાણોને વધુ સારી રીતે સમજી શકાય.
ચોક્કસ.
તો છેલ્લે ક્લાસિક્સનું ભવિષ્ય શું? પુસ્તક કહે છે કે એના પર જે આક્ષેપો થાય છે, ભદ્રવાદી, પશ્ચિમ કેન્દ્રી, એમાં થોડું તથ્ય છે, પણ એનો ઉપાય એને ફેંકી દેવાનો નથી.
ના, બિલકુલ નહીં.
લેખકો કહે છે કે ક્લાસિક્સના અભ્યાસમાંથી જે આવડત મળે છે, વિવેચનાત્મક વિશ્લેષણ, પુરાવાની ચકાસણી, ઊંડાણપૂર્વક વાંચન, એ જ આવડત આ સમસ્યાઓનો સામનો કરવા માટે જરૂરી છે.
એટલે ભૂતકાળને પૂજવાનો નથી,
પણ એને એક પ્રયોગશાળા તરીકે વાપરવાનો છે, જેથી આપણે ઓળખ, સત્તા, લિંગભેદ જેવા આજના અઘરા મુદ્દાઓ પર નવા દ્રષ્ટિકોણથી વિચારી શકીએ. આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય સંદેશાઓ આમ તો સ્પષ્ટ થાય છે. પહેલો તો એ કે ક્લાસિક્સ ભૂતકાળ નથી, વર્તમાન છે, જીવંત છે.
હા, ભલે આપણને ખબર ન હોય, પણ એ આપણને અસર કરી રહ્યું છે. આપણા રાજકીય નારાઓમાં, ફિલ્મોની વાર્તાઓમાં ક્યાંક ને ક્યાંક એના પડઘા હોય છે.
બીજો મહત્વનો સંદેશ, સવાલો પૂછો. જે આપણને મહાન કે સાચું કહીને અપાય છે એના પર પ્રશ્નો ઉઠાવો. ક્લાસિક કોણે નક્કી કર્યું? ઇતિહાસ કોણે લખ્યો? કોનો અવાજ રહી ગયો?
બરાબર. પ્રતિબિંબ, આપણે વિચારી શકીએ કે આપણા ઇતિહાસના પુસ્તકોમાં કોની વાત છે અને કોની નથી. આપણા ઘરમાં પણ કોની વાર્તાઓ કહેવાય છે.
ત્રીજો મુદ્દો પેલો અર્થઘટનનો. કોઈ લખાણ કે વસ્તુનો એક જ પાક્કો અર્થ નથી હોતો. અર્થ હંમેશા બનાવવામાં આવે છે, અને એ પ્રક્રિયા ઘણીવાર શક્તિ અને રાજકારણ સાથે જોડાયેલી હોય છે.
હા, પ્રતિબિંબ. આપણે જોઈએ છીએ ને કેવી રીતે ધાર્મિક ગ્રંથો કે ઐતિહાસિક ઘટનાઓના જુદા જુદા અર્થઘટન સમાજમાં કેવી અસર પાડે છે.
અને ચોથો સંદેશ કે ક્લાસિક્સ ખાલી જ્ઞાન નથી, પણ વિવેચનાત્મક વિચારસરણી કેળવવાનું એક સાધન છે.
બરાબર. સત્તાને ઓળખતા, સાંસ્કૃતિક સંદેશા સમજતા, આપણી પોતાની માન્યતાઓ પર સવાલ ઉઠાવતા શીખવે છે. પ્રતિબિંબ, આ આવડત તો આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં બહુ જ કામની છે.
પુસ્તકમાં કેટલીક પંક્તિઓ કે વિચારો એવા છે જે આમ યાદ રહી જાય.
હા, જેમ કે પેલું, ક્લાસિક્સ ભૂતકાળ વિશે નથી, તે વર્તમાન અને ભવિષ્યને સમજવા માટે ભૂતકાળનો ઉપયોગ કરવા વિશે છે. આ એક જ વાક્ય આખી વાત સમજાવી દે છે.
મને પેલો બીજો વિચાર ગમ્યો. પ્રાચીન લોકશાહીએ આપણને માત્ર આદર્શ જ નથી આપ્યો, પણ તેના જોખમોની પહેલી અને સૌથી ધારદાર ટીકા પણ આપી.
એટલે બંને બાજુ જોવાનું.
સાચી વાત. ભૂતકાળમાંથી ખાલી ગૌરવ નહીં, ચેતવણી પણ લેવાની.
અને પેલો પાર્થેનોન માર્બલ્સવાળો વિચાર, આ વસ્તુઓ માત્ર પથ્થર નથી, તે ઓળખ અને ઇતિહાસ માટેના આધુનિક યુદ્ધના મેદાનો છે.
નિર્જીવ વસ્તુઓમાં પણ કેટલી શક્તિ. અને છેલ્લે, દરેક અનુવાદ એક પુનર્નિર્માણ છે જે પ્રાચીન અવાજને આપણા પોતાના સમયમાં લાવે છે.
હા, એ બતાવે છે કે ભૂતકાળ સાથેનો આપણો સંબંધ કેટલો જીવંત અને બદલાતો રહે છે.
તો આ બધી વાતોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આમાંથી શું લઈ શકીએ?
એક તો રાજકીય રીતે વધુ સજાગ બની શકીએ. ગ્રીસ અને રોમના દાખલાઓ આપણને આજના નેતાઓ, સિસ્ટમ્સ, લોકશાહીના પડકારો, સત્તાનો દુરુપયોગ, આ બધું સમજવામાં મદદ કરી શકે.
ભારતના રાજકારણમાં પણ આ સમાંતરો જોઈએ તો નવી સમજ મળે.
ચોક્કસ. બીજું, આપણી આસપાસની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવા માટે ફિલ્મો, જાહેરાતો, ઇમારતો, ઘણી જગ્યાએ ક્લાસિકલ પ્રભાવ હોય છે, એને ઓળખીએ તો દુનિયા વધુ રસપ્રદ લાગે.
જેમ કે કોઈ સરકારી ઇમારતના થાંભલા રોમન સ્ટાઇલના હોય તો એની પાછળ કોઈ વિચાર હશે ને.
હા. અને ત્રીજું, કદાચ સૌથી અગત્યનું, આપણા પોતાના વિચારો અને માન્યતાઓ પર વિચાર કરવા માટે એક જુદી જ દુનિયાના અરીસામાં આપણી પોતાની સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણા રીત રિવાજોને જોઈએ.
તો આપણને ખ્યાલ આવે કે આપણે જે સ્વાભાવિક માનીએ છીએ એ કદાચ એટલું સ્વાભાવિક નથી.
બરાબર. નવેસરથી વિચારવાની તક મળે.
આ પુસ્તક અને આપણી ચર્ચા પરથી મને જે એક વાત સમજાઈ એ છે કે ઇતિહાસ કે ક્લાસિક્સનો અભ્યાસ કોઈ છેવકના સત્ય સુધી પહોંચવા માટે નથી. એ તો પ્રશ્નો પૂછતા રહેવાની, અર્થઘટન કરતા રહેવાની પ્રક્રિયા છે.
અને મારા માટે એ વાત વધુ સ્પષ્ટ થઈ કે ભૂતકાળ સાથેનો આપણો સંબંધ આમ ઘણો જટિલ છે. એમાં ગૌરવ પણ છે, શરમ પણ છે, પણ એનાથી ભાગવાને બદલે એને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે, કારણ કે એ આપણા વર્તમાન અને ભવિષ્યને ઘડે છે.
ચોક્કસ. આ પુસ્તક એ સમજવા માટેના કેટલાક સારા ઓજારો પૂરા પાડે છે. આશા છે કે શ્રોતાઓને પણ આ વાતચીતમાં મજા આવી હશે અને કંઈક નવું વિચારવા મળ્યું હશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.